રાજકોટમાં તારીખ 26/12/81 ના 320 ગાથા ઉપર પ્રવચન.
આત્મા ભિન્ન છે આઠ પ્રકારના કર્મના, સૂક્ષ્મ રુદ્રથી પણ રહિત છે અને પુરુષાર્થની વૃત્તિનું જે ઉત્થાન થાય છે તૈર્મુખ પર્યાયમાં દશામાં એને ભગવાન ભાવ કર્મ કહે છે. એ ભાવ કર્મ ના જે પુણ્ય પાપ ના પરિણામ છે એનાથી ભગવાન આત્મા રહિત છે એવા શુભાત્મા ને સમયસાર કહેવામાં આવે છે. અને એ સમય નામ શુભાત્મા એ સારભૂત ઉપાદય છે કે જે અનાદિ અનંત ભાવ કર્મ દ્રવ્ય કર્મ નું કર્મ સુધી છે. વ્યવહાર નહીં અને અભિન્નપણે પરુપણ કરે છે પણ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભાવ કર્મ અને જ્ઞાયક શુદ્ધ આત્મા જ્ઞાનમય આત્મા અને રાગમય એવા ભાવ કર્મ એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને અંતર્મુખ થઈને ભગવાન આત્માને જોવામાં આવે તો એવો અનુભવ થાય છે કે મારો આત્મા પુણ્ય અને પાપના પરિણામથી ભિન્ન છે, જુદો છે. એમ જુદાપણાનું વર્તમાન ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શનના કાળમાં ભિન્નતાનું એને ભાન થાય છે. નારકીના જીવો પણ સમ્યક દર્શનને પામી શકે છે. ત્યાં અનંત દુઃખ છે. આત્માની વિરાધના કરી અને હિંસા આદિના તીવ્ર પાપના પરિણામ કરીને આત્મા નરકની ગતિમાં જાય છે. ત્યાં એની અવસ્થામાં અવસ્થા દ્રષ્ટિના કારણે કર્મના ઉદયથી નહીં અસાતા વેદનીના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરતો નથી પણ પોતાના સ્વભાવને ભૂલીને પરભાવ અને પરદ્રવ્યને પોતાનો માનતો એ આત્મા નરકની ભૂમિકામાં અજ્ઞાનમય એવા દુઃખને વેદે છે, રાગને કરે છે કરતા બુદ્ધિએ અને એકતા બુદ્ધિએ દુઃખને વેદે છે. એવી સ્થિતિમાં પણ એ આત્મા ભેદ જ્ઞાન કરી કોઈ પાર વગરનું દુઃખ અવસ્થામાં છે, પોતે વેદે જાણે ને કેવળી જાણે એવું દુઃખ દશામાં છે. દશામાં દુઃખ હોવા છતાં દ્રવ્યમાં દુઃખ નથી. આ એક જૈન દર્શનની વિશેષતા છે. દશામાં અશુદ્ધતા છે પણ દ્રવ્યમાં એ અશુદ્ધતા પ્રવેશી શકતી નથી. દ્રવ્ય ત્રણેકાળ શુદ્ધ છે એમ ભેદ જ્ઞાન કરીને નારકીનો જીવ પણ શુદ્ધ આત્માનું અવલંબન લેતો સમ્યક દર્શનાન ચારિત્ર રૂપે પ્રણમીને આનંદને વેદતો એ દુઃખથી હું ભિન્ન છું એમ એને અનુભવમાં આવી જાય છે. એનું નામ સમ્યક દર્શન છે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે અનાદિ કાળથી તીવ્રમોહને કારણે ભેદ જ્ઞાનની શક્તિ બિરાઈ ગઈ હોવાને કારણે ભગવાન આત્માને રાગાદિ ભિન્ન હોવા છતાં તને એક જેવા લાગે છે એ તારું અજ્ઞાન છે અને અજ્ઞાન દુઃખનું કારણ છે. કર્મનો ઉદય દુઃખનું કારણ નથી, એ તો દુઃખનું નિમિત્ત કારણ છે. અહીંયા આચાર્ય ભગવાન સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ભેળસેળ વિનાનો જેની વાત કરે છે કે ધ્યાનના કાળે આત્મા કેવા આત્માનું ધ્યાન કરતા એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ધર્મ ધ્યાન કેમ પ્રગટ થાય કે એની અનાદિ કાળથી ધ્યેયની ભૂલ રહી ગઈ છે. કાં તો વ્યવહાર નહીં ના વિષય નહીં ધ્યેય બનાવે છે કે જે જ્ઞેય છે, વ્યવહારની નો વિષય, એટલે 14 ગુણ સ્થાનના ભેદો, 14 માર્ગના સ્થાનના ભેદો, 9 તત્વના પર્યાય રૂપ જે ભેદો છે, એ બધો વ્યવહાર નો વિષય છે. એ જ્ઞાનના જ્ઞેય પણ હો, પણ ધ્યાનના ધ્યેય પણ એ પરિણામ નથી. છતાં અનાદિકાળથી આત્મા ધ્યેયને ચૂકીને કર્મ ધ્યાન જ્ઞાન ચેતના પ્રગટ નહીં કરતો, કર્મ ચેતના કર્મ ફળ ચેતનામાં એ રૂલે છે. એ આત્માને દુઃખની નિવૃત્તિ માટે અને સુખની પ્રગટતા માટે ધ્યાનનો વિષય બતાવે છે કે આત્માનું અમારે ધ્યાન કરવું છે અને અમે આત્માનું ધ્યાન તો કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી, પણ કઈ જવાબ મળતો નથી હજી. એવા પ્રશ્નો પણ આવે, જયપુરમાં આવા પ્રશ્નો પણ થયા હતા. ભાઈ, તારી નજર ધ્યાન ઉપર જાય છે, પણ તારી નજરે ધ્યાનનું ધ્યેય શું છે જ્યાં સુધી તું પહોંચતો નથી, એટલે ધર્મ ધ્યાનની દશા પ્રગટ થતી નથી. ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ રહી ગઈ છે. કોઈને એમ લાગે કે ધ્યેય તો નક્કી થઈ ગયું કે હું નાયક છું, એ ધ્યેય છે. ભાઈ, એમ નથી. જો ખરેખર યથાર્થ રૂપે ધ્યેય લક્ષમાં આવે તો ધ્યેયનું લક્ષ કરનારે પોતે ધર્મ ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય. વિકલ્પ છૂટતો નથી. કેમ છૂટતો નથી? હું એક છું, શુદ્ધ છું, મુક્ત છું, અપરિણામી છું. આમાં બેનસીનો ચાકડો છે, બહુ સરસ, બહુ સરસ, ઊંચામાં ઊંચો ચાકડો છે. શું એમાં ચંદુભાઈ વાંચો? આમાં અહીંયા હું અપરિણામી, અહીંયા આપેલો કિશોરભાઈ, અહીંયા છે, અહીંયા અહીંયા છે ને, કાલે અહીંયા હતો. અનાદિકાળથી ભટકતા ભટકતા અહીં ગુરુદેવનો છે. હા, હું બેનસી નામ છે. શું વાંચો વાંચો? અનાદિકાળથી ચાર ગતિમાં દુઃખને વેચતા 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 ભટકતા ભટકતા જ્યારે હું અપરિણામી છું, એમ અપરિણામીમાં અંપણું થયું અને તેથી હું મુક્ત છું એવું ભાન થતા તેને સમ્યક દર્શન થાય છે. એ અપરિણામી છે, ધ્યાનનું ધ્યેય છે, પરિણામ છે તે ધ્યાન છે. ધ્યેય અપરિણામી છે, ધ્યાન પરિણામ છે, અને પરિણામ અને પરિણામીને અભેદ કરીને તેને જ્ઞાતા કહેવામાં આવે છે. જ્ઞાતા પુરુષ દ્રવ્ય સામાન્યનું ધ્યાન કરે છે. ધ્યેય શું છે અને જ્ઞેય શું છે? જ્ઞેયને ધ્યેય પણ ખતવી નાખ્યું છે, મોટામાં મોટી ભૂલ છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવ સમાસ જ્ઞાનનું જ્ઞેય છે. સાધકના જ્ઞાનનું જ્ઞેય થાય છે, પણ એ ધ્યાનનું ધ્યેય થઈ શકતું નથી. કેમ કે પરિણામ નાશવાન છે, સાપેક્ષ છે, કર્મકૃત છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ જ્ઞાન આનંદાદિ નિરપેક્ષ તત્વ છે. એવા સ્વભાવ, એવા સ્વભાવને લક્ષમાં ન લેતો, એ પરિણામ ઉપર નજર રાખતો, ના તો પરિણામ ઉપર નજર રાખે છે, વ્યવહાર નહીંના વિષયનું અવલંબન કરે છે, અને કા પરિણામી ઉપર નજર રાખતો એનો આશ્રય કરવા જાય છે, ત્યાં એને વિકલ્પ તૂટીને અનુભવ થઈ શકતો નથી. તેથી અહીંયા સમ્યક દર્શન પ્રગટ કેમ થાય? કે સમ્યક દર્શન એટલે ધર્મની શરૂઆત, ચારિત્રમાં તો ધર્મની વૃદ્ધિ છે, વિતરાગતાની વૃદ્ધિ છે, આનંદની વૃદ્ધિ છે. અહીંયા પ્રથમ એ આખા આમાં બધામાં આવશે કે ભવ્યત્વ ભાવની શક્તિની વ્યક્ત અવસ્થા જ્યારે થાય છે ત્યારે તે આત્મા શું કરે છે એ બધો વિષય આખો ગાગરમાં સાગર છે, બધો વિષય આવરી લીધો છે. પર્યાર્થિક નહીં શું, દ્રવ્યાર્થિક નહીં શું, પ્રમાણનો વિષય શું, આગમ શું, અધ્યાત્મ શું, ક્યાંય કોઈ વાત બાકી રાખી નથી. અહીંયા આચાર્ય ભગવાન કહે છે, ફરમાવે છે, પ્રભુ એકવાર તું પરિણામથી હું સહિત છું એ વાત તને બેઠી ગઈ છે, અનુભવમાં આવી ગઈ છે, પરિચયમાં આવી છે એ વાત, એટલે તને કઠણ લાગે છે કે જેનાથી હું સહિત છું, રાગથી હું સહિત છું ને વર્તમાન દુઃખ વેદાય છે, એ વેદાય છે તે વખતે ભગવાન આત્મા એ દુઃખના ભાવથી ને દુઃખના વેદનથી ભિન્ન છે એ વાત એને ગળે ઉતરતી નથી. ગળે ઉતરે તો ન્યાલ થઈ જાય એ વાત છે. વર્તમાન દુઃખ વેદાય છે ત્યારે દુઃખથી ભિન્ન છે. આ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, દુઃખથી હું ભિન્ન છું એ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે એવો અભેદ સામાન્ય આત્માનો લક્ષ કરતા દુઃખનો વ્યય અને અતિંજ્ય સુખનો ઉત્પાદ ગુરુના ધ્યાને થાય છે. જેને ધર્મ કરવો હોય પ્રગટ, એટલે સુખી થવું હોય, સંસારનો છેદ કરવો હોય, મોક્ષ માર્ગમાં આવવું હોય, કે જે મોક્ષ માર્ગ મોક્ષનું કારણ થાય છે, મોક્ષ માર્ગ એટલે અલ્પ આનંદ અને મોક્ષ એટલે પૂર્ણ આનંદનો લાભ એને મોક્ષ કહેવામાં આવે છે. એવી દશા પ્રગટ થવા માટે બધી દશાઓને ગૌણ કરી અને જે દશા જેમાં નથી અને જેમાં જ્ઞાન આનંદ આદિ અનંત ગુણો છે એવા અનંત ગુણાત્મક અભેદ સામાન્ય ભગવાન જે આત્મા એને અંતર સન્મુખ થઈને જ્યારે આત્મા અનુભવે છે ત્યારે ધર્મ ધ્યાન પ્રગટ થાય છે. ત્યારે એને કોઈ પણ પ્રકારના વિકલ્પ રહેતા નથી. સર્વ પ્રકારના બુદ્ધિપૂર્વકના વિકલ્પનો વ્યય થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની પ્રાપ્તિ કરતો એ આત્મા સમ્યક દ્રષ્ટિ બને છે. એ વિષય અહીંયા હવે આપણે એ લેવો છે બીજો પારો કે સર્વ વિશુદ્ધ પારનામિકા ધ્યેયની વાત ચાલે છે. ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે. ધ્યાનમાં બેસીએ છીએ પણ ધ્યાન કઈ અંદર આત્મામાં લાગતું નથી. કાં કોઈ અન્ય મતી કે ધોળું ધોળું દેખાય છે. અરે ભાઈ, ધોળું દેખાય તો પૂતગલની અવસ્થા છે, અરૂપી ચેતનની અવસ્થા છે. ભગવાન આત્માને એક વખત સમ્યક દર્શન પ્રગટ કરવાની ભાવના હો પણ એનો જે વિષય છે એ વિષયની ભૂલ રહી ગઈ છે. અનંત કાળ છે એટલે સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. એ ચારે બાજુથી શાસ્ત્રોમાંથી કાઢવું જોઈએ શુદ્ધ નહીં નો વિષય. એક પ્રકારની ખોજ છે, અનંત કાળથી ખોજ કરી નથી એવું એક રિસર્ચ છે. એ સત્પુરુષના સમાગમે, સત્શાસ્ત્રના યોગે અને પોતાની ધગશપૂર્વક જો રિસર્ચ કરે તો એને ખ્યાલમાં આવી શકે એવી વાત છે. અને ખ્યાલમાં લઈને પ્રયોગ કરે તો અનુભવ પણ પ્રત્યક્ષ આ કાળે થઈ શકે એવું છે. એવો ઊંચો કાળ આપણા માટે તો છે. આપણે સમકાલીન થયા, આપણો જન્મ આગળ પાછળ નહીં. ગુરુદેવના સમીપ વર્તી આપણને પ્રત્યક્ષ દેશના લબ્ધિ સાંભળવા મળી, અપૂર્વ છે. વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળથી હતો અને છે. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. કેમ શુદ્ધ નયનો પક્ષ આવતો નથી? કેમ કે શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે. ત્રણેય કાળ વિરલ હોય છે. એમાં આ ઊંડા સર્પણી કાળ પંચમ કાળ એમાં જે શુદ્ધ નયનો ઉપદેશ મળ્યો એ શુદ્ધ નયના ઉપદેશ સાંભળીને લાયકજી શુદ્ધ નયના પક્ષમાં આવીને પક્ષાતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. એટલું ગુરુદેવ આપણને ઉપકાર કરીને આપણા ઉપર કરુણા કરીને આપી ગયા છે. બીજે આડે અવળે રસ્તે ચડવા જેવું નથી, કેમ કે આડે અવળે રસ્તે ચડવાથી કોઈ હવે આપણને પાછું વાળનાર નથી, પાછા વાળનાર વયા ગયા છે. હવે તો એકલે હાથે આપણે એ ગુરુદેવના ટેક અથવા એના પ્રવચનનો સારો લઈ અને અંતર મંથન કરીને જેમ માખણ નીકળે છે દહીં માંથી બોલોવીને એમ નય નિક્ષેપ ને પ્રમાણના અનેક પ્રકારના કથનો માંથી શુદ્ધ નયના કથન ઉપર જયારે એની નજર જાય છે ત્યારે વ્યવહાર નયનું એને યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ નયના ભાવ સિવાય વ્યવહાર નયનું જ્ઞાન ન હોય પણ વ્યવહાર નયનો પક્ષ થઈ જાય છે. આચાર્ય ભગવાન કહે છે, સાંભળ ભાઈ, તારા અનુભવ ને થોડો ટાઈમ જરા ગૌણ કર, તારા અનુભવ ને અત્યારે મુખ્ય ન કર. તારો અનુભવ મિથ્યા છે, તું જે રીતે આત્માની કલ્પના કરી રહ્યો છો એવું આત્માનું સ્વરૂપ નથી. અને તારી કલ્પના જો સાચી હોત તો તને પ્રત્યક્ષ આત્માનો અનુભવ હોવો જોઈએ, પણ અનુભવ નથી. માટે તું એકવાર નરમાસ લાવીને સૌ પરિણામ કરીને એમ જાણ કે મેં શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રભુ જોયું નથી. છઠ્ઠી ગાથામાં એ જ પ્રશ્ન છે શુદ્ધાત્માનો. એમ અહીંયા પર્યાયથી સહિત આત્મા અનંતતાથી માયનો છે, પણ પર્યાયથી હું રહીત છું એ વાત એના લક્ષમાં આવતી નથી. લક્ષમાં ના આવવાનું પણ એક કારણ છે. હાય હાય, પરિણામથી હું રહીત જો માનીશ આત્માને તો ક્યાંક એકાંત નિશ્ચાભાસનો દોષ આવી જશે. તો અરે દોષ નહીં આવે, તારા માથે ગુરુ બેઠા છે, તું નગુરો નથી. ગુરુની સમીપે તું ભણેલો છો અને પ્રમાણ અને નય દ્વારા તે આત્માને જેમ છે તેમ જાણીને કેવળ આત્મહિત કરવા માટે તું તૈયાર છો છો. તારે કઈ ગભરાવાની જરૂર નથી, બધું તને આવે મળશે. તને સહજ બધા પડખા સવળા થવા લાગશે. એક વખત શુદ્ધાત્માની તીવ્ર રૂચિમાં આવી જા, બધા પડખા તને સવળા પડશે, કોઈ પડખું અવળું તને નહીં પડે. હવે એ વાત કહે છે, સર્વ વિશુદ્ધ પારણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત. એ જ્ઞાનનો વિષય, જે જ્ઞાનની પર્યાય પોતાના ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા જે ત્રિકાળ મુક્ત છે એવો આત્માનો જે સ્વભાવ છે એને વિષય કરનારી જ્ઞાનની પર્યાયને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. નહીં એટલે જ્ઞાન જેનું પ્રયોજન શુદ્ધ દ્રવ્ય સામાન્ય માત્ર એ પણ ઉપાદેયપૂર્વક કેવળ જાણવાનો વિકલ્પમાં હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એ તત્વ ઉપાદેય પણ એ જણાય છે. વિકલ્પાત્મક નિશ્ચય નહીમાં આત્મા જેવો છે એનું અનુમાન થાય છે પણ અનુભવ થતો નથી. અહીંયા કહે છે કે અમે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહીએ છીએ જ્યાં અમારા જ્ઞાનમાં બીજી પર્યાર્થિક નહીં છે. જ્ઞાનના જ્ઞેય તરીકે અમે એને ઉડાડી જ નથી. એ જ્ઞાનના જ્ઞેય પણ એ પર્યાર્થિક ને વ્યવહાર ને ઉડાડે છે, અજૈન છે. અને એનો આશ્રય કરે છે એ પણ અજૈન છે.
ના જ્ઞાતા છે, ધર્માત્મા બે નહીં ના જ્ઞાતા છે. અહીંયા કે પ્રભુ સાંભળ બાપુ, તે આ વાત નથી સાંભળી, હું તને સંભળાવીશ. એમ મેં વ્યવસાય કર્યો છે, મેં વ્યવસાય કર્યો છે. કુંકુમ ભગવાન શરૂઆતમાં સમયસારમાં કહે છે, પ્રભુ અનંત ગુણ થી એકત્વ અને પર્યાય માત્ર થી વિભક્ત હું તારું એક સ્વરૂપ છે. એક વખત શ્રદ્ધામાં લે, એવું શ્રદ્ધામાં આવતા એ નિશ્ચય ની સાથે એક વ્યવહાર નહીં પ્રગટ થશે. તે શુદ્ધ પર્યાય થી કથન ચિત્ર સહિત છું એમ જ્ઞાન જાણી લેશે. શ્રદ્ધાન રહીત નું અને જ્ઞાન સહિત નું સમય એક થઈ જશે. કોઈ એકાંત નો દોષ લાગશે, સમ્યક એકાંત પૂર્વક અનેકાંત ની સિદ્ધિ થશે. વ્યવસાય કરે છે એને નિષ્કારણ કરુણા આવી છે. જગતના જેવો દુખી છે અને એ સુખ કેમ પામે, અંદર ઠરાતું નથી. મુનિરાજ ને ઠરવું છે પણ ઠરાતું નથી. અને એ તથા પ્રકારની પર્યાયની યોગ્યતામાં થવા કાળે વિકલ્પ પણ આવી જાય છે એમ જાણે છે, એનો હું કરનાર છું એમ જાણવામાં આવતો નથી. એવો ઉદય ભાવ સાધક દશામાં હોય છે, જવા માટે આવે છે. ઉદય ભાવ રહેવા માટે આવતો નથી. વિકલ્પ ઉઠે છે શાસ્ત્ર લખવાનો. એમ તો કોઈ આફ્રિકા ગયા હોય, નાયરોબી દાખલો લ્યો ને, આ નાયરોબી ના બેઠા જ ભાઈ, કે નાયરોબી ગયા હોય કમાવા, પછી ત્યાં ખૂબ કમાણી થઈ, પછી એના ગામ નાના નાના ગામ હોય ને ત્યાં પોતાના કુટુંબીજન ને કાગળ લખે કે ભાઈ તમે અહીંયા આવો, તમારા માટે હું ટિકિટ મોકલું છું, અને તમે અહીંયા આવો તમને હું દુકાન મંડાવી દઈશ, અમે નાયરોબીમાં બહુ કમાણા, અને આ તો દરિયો મોટો છે, સૌ સૌના ભાઈ પ્રમાણે કમાશે, તમે આવશો તો હરીફાઈ કરશો તમે એમ. એને હોતું નથી, ઉદાર ચિત્ત ને હોતું નથી, સંકુચિત જીવવાળો છે એને હોય. બહુ સારી વાત, બહુ સારી વાત, મને ગમી, મને એ વાત ગમે છે. હા હા હા, પાછું ફેર્યું તમારું કઈ એમાં. હા હા હા, અરે આત્મા બતાવીને ગયા છે, અને આત્માનો અનુભવ કેમ થાય એની 400,000 ડુપ્લિકેટ ચાવી કરીને આપી ગયા છે. ચાવી બધાના ખિસ્સામાં આવી છે, પણ એ પ્રમાદવશ ચાવીનો ઉપયોગ કરતો નથી. તેજુરીમાં પૈસા પડ્યા છે, દુકાળ છે, ભાવ વધ્યા છે અનાજના, પણ હાય હાય 2 રૂપિયે કિલો ઘઉં હતા એના 10 રૂપિયે કેમ લઉં, 20 રૂપિયે કેમ કિલો લઉં. ચાવી છે, તેજુરીમાં પૈસા છે, પણ એ પૈસાનો લાલચુ લોભી તીવ્ર કસાઈ જીવ એમ ને એમ ટાંગા તરફડીને મરી જાય છે, પણ ચાવી ખોલતો નથી. એમ ભગવાન આત્મા તારી અતિ સમીપે જો કોઈ તત્વ હોય તો એક આત્મ તત્વ છે, પર્યાય પણ દૂર વર્તી છે આત્મા. ભગવાન આત્મા થી પર્યાય દૂર છે ને નાશમાન છે, એવો પાઠ છે. પર્યાય દૂર, હા ભાઈ, કેમ કે પર્યાય તું નથી, તું તો દ્રવ્ય છો. તું દ્રવ્ય સામાન્ય તે ઉપાધિ તત્વ તારું છે, અને પર્યાય જ્ઞેય તત્વ રૂપે રહેલી છે, અને દ્રવ્ય સામાન્ય ધ્યેય તત્વ રહેલું છે. એ ધ્યેયના ધ્યાને ધ્યેયનો વિકલ્પ જાય ને જ્ઞેયનો વિકલ્પ જાય ને અનુભવ થાય ત્યારે બેયનું જ્ઞાને ન થાય. સર્વ વિશુદ્ધ પારનામિક પરમ ભાવ ગ્રાહક, આ હા હા, આ આત્માના વિશેષણો ઓછા પડે છે. ભગવાન આત્માના વિશેષણો એની પ્રશંસા કરતા કરતા ધર્મી જીવોને શબ્દો ઓછા પડે છે. આ બધા આત્માઓ અત્યારે આવ્યા છે, અત્યારની વાત ચાલે છે, કે સર્વ વિશુદ્ધ કોઈ પણ પ્રકારનો એમાં મોલ મેલ બિલકુલ છે નહીં. પારનામિક પરમ ભાવ ગ્રાહક આ આત્મદ્રવ્ય લાભ હેતુ પારનામી કહો. ચૈતન્ય પરમાત્મા સામાન્ય તત્વ છે, એ અનાદિ અનંત ચૈતન્ય સામાન્ય પડે રહે, પણ એ ચૈતન્ય સામાન્ય ચૈતન્ય વિશેષપણે ન થાય તો રાગ પણે તો ક્યાંથી થાય ને દેહ પણે તો ક્યાંથી થઈ શકે? એ પોતાના નિજ ભાવ ને દ્રવ્ય સ્વભાવ કદી છોડતો નથી. ભલે તે દ્રષ્ટિમાં દ્રવ્યને છોડ્યું, તારી દશામાં ભલે મિથ્યા તો આવી ગયું, એક સમય પૂરતું, એક સમયની ભૂલ છે, બીજા સમયે ભૂલ ભાંગી શકે છે, તો પણ દ્રવ્ય સામાન્ય ભગવાન આત્મા એવો ને એવો સુરક્ષિત જે ભાવે છે તે ભાવે અનાદિ અનંત રહે એવો ચૈતન્ય સામાન્ય જેનું લક્ષણ છે અથવા સહજ જ્ઞાન સહજ દર્શન જેનું લક્ષણ છે ગુણ, એ અનાદિ અનંત જે ભાવે છે તે ભાવે જ રહે, પછી ભલે નિરોધમાં હો કે સ્થિત અવસ્થામાં જાય, પણ પોતાનો દ્રવ્ય સ્વભાવ નિજ ભાવ પોતાનો પારણામિક ભાવ કદી છોડે નહીં. એને પરમ પારણામિક ભાવ કહેવામાં આવે છે. એ પારણામિક પરમ ભાવ ગ્રાહક, પરમ ભાવ એ પૂજનિક છે. ભગવાન આત્મા પૂજનિક હોવાથી પરમ પારણામિક છે, શુદ્ધ પારણામિક છે. પછી અશુદ્ધ પારણામિક ની વાત વ્યવહાર રહેશે, ઘણી વાત આમાં આવશે, ઘણી વાત આવવાની છે. એક ગાથામાં ગાગરમાં સાગર છે, વ્યવહારની વાત આવશે કે નહીં? હું માના છે એ જાતની વ્યવહારની વાત તો આવવાની નથી, પણ સાધક જે રીતે વ્યવહારને જાણે છે એ વાત આવશે. તારો વ્યવહાર તો આવવાનો, કેમ કે તારી પાસે નિશ્ચયનું તને ભાન નથી. વ્યવહાર ક્યાં છે? અજ્ઞાન છે. કેમ કે નિશ્ચય ને વ્યવહાર ને પ્રમાણ જ્ઞાન ના શુદ્ધ પ્રમાણ ના એ અંશ છે બે, એના દ્વારા બીજાને સમજાવે છે. પણ એ પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી કોઈ લાયક જીવ સમજવા આવે અને એને વિકલ્પ ઉઠે તો એટલો ટાઈમ એ ભેદ કરીને સમજાવે નહીં દ્વારા, અન્ય કાળે એને એ પ્રકારનો વિકલ્પ ઉઠતો નથી. ફટ છઠ્ઠા માંથી સાતમા માં ચાલ્યા જાય છે. સર્વ શુદ્ધ આત્માના ગાણા ગવાય છે. હો, આત્માના ગાણા ગવાય છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ આત્માના ગાણા આવે છે કે તારો આત્મા આવો છે, અમારો આત્મા આવો ને તારો આત્મા આવો ને સર્વના આત્મા. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો શુદ્ધ છે, સૌવે શુદ્ધાનું શુદ્ધ રહ્યા. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા બધા પ્રથમથી જ શુદ્ધ છે. આવ્યો તો કળશ કાલે, ઊંચામાં ઊંચો કળશ ઘણા વર્ષો પહેલાનો. એમાં એક વાત વિશેષ આવી ગઈ હતી. કાલ બે ચાર ભાઈઓને વાત કરી, એક ભાઈ કે મારા ખ્યાલમાં આવ્યું તો બીજા ભાઈ કે ખ્યાલમાં આવ્યું નહીં. એક વાત એવી કરી ગુરુદેવ કે હું ત્રિકાળ શુદ્ધ છું એમ જ્યાં દ્રષ્ટિમાં આવે છે અને અનુભવ થાય છે ત્યાં એ અનુભવ એમાં ભળીને હું શુદ્ધ છું એમ આવી જાય છે. એટલે ધ્યેય પૂર્વક જ્ઞેય થાય ત્યારે ધ્યેય સાચું, નહીતર ધ્યેય પણ ખોટું. જ્ઞેય ની ભૂલે ધ્યેય ની ભૂલ છે. સમય એક છે, અપરિણામી ધ્યેય છે ને પરિણામી દ્રવ્ય. જ્ઞાન નું જ્ઞેય છે પણ ધ્યાન નું ધ્યેય નથી. સર્વ વિશુદ્ધ પારનામિક, પારનામિક એટલે જેવું સ્વરૂપ છે આત્માનું તેવું ને એવું સદા રહે એને પારનામિક પણ કહેવામાં આવે છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો ચેતન પોતાનું ચેતનત્વ કદી છોડતું નથી. ગમે તેવી દુઃખની દશા આવી ગઈ પણ એનો આનંદ સ્વભાવ કદી છૂટે નહીં. પર્યાયમાં ભલે અજ્ઞાનતા હો પણ એનું જ્ઞાયક ભાવ જે સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, તે ત્રણેય કાળ જ્ઞાન સ્વભાવે અવસ્થિત રહેલો છે. એ અજ્ઞાન રૂપી થતો નથી. એને જે અજ્ઞાન રૂપ થાય છે તે અનાત્મા છે, આત્મા નથી. એ પર્યાયમાં ફેરફાર થાય છે, દેહમાં ફેરફાર થતો.
આપ
પણ અહીંયા નજર જાય તો કામ થાય કે શુદ્ધ દ્રવ્યાતિક નહીં, એટલે જે જ્ઞાન ત્રિકાળ સામાન્યને અવલોકન કરનારું અને વિશેષને નહીં અવલોકન કરનારું, પર્યાર્થિક નહીં ને આંખ ચક્ષુ સર્વથા બંધ કરીને જયારે દ્રવ્યાર્થિક નહીં ની ચક્ષુ ઉઘાડવામાં આવે, ઉઘાડીને જોવામાં આવે તો એનું નામ દ્રવ્યાર્થિક નહીં છે. ભેદનું સર્વથા લક્ષ છૂટી જાય છે. ભેદો છૂટતા નથી, ભેદનું લક્ષ છૂટે છે. ભેદ તો ભેદ રૂપે ઉત્પાદિત થયા જ કરે. એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ની સામે એક અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ છે, એમ એક નહીં જયારે આમ કહ્યું હોય ત્યારે બીજી નહીં એ વખતે ગૌણ છે. પણ પ્રયોજનવશ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં મુખ્ય તરીકે નિશ્ચય કહેવામાં આવે છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અર્થાત પર્યાર્થિક નહીં તેને ગૌણ કરીને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અહીં પ્રયોજન શું છે કે અનાદિકાળથી જીવને વ્યવહારનો પક્ષ છે, શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી. તેથી શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે એ પ્રયોજન છે. જાણવાનું કેવળ શાસ્ત્ર જાણવા માટે નથી, શાસ્ત્રનું જાણપણું કેવળ શાસ્ત્રની ધારણા માટે નથી, શાસ્ત્રનું જ્ઞાન કેવળ બીજાને સમજાવવા માટે હોતું નથી. શાસ્ત્રનું જ્ઞાન તો આત્મજ્ઞાન માટે હોય છે. ત્યારે આચાર્ય ભગવાન ફરમાવે છે, પ્રભુ એકવાર સાંભળ, અમેરિકા જ્યાં હોય તો અમેરિકાની વાત કરે, પણ અમેરિકા ન જ્યાં હોય ચોપડી વાંચીને અમેરિકાની વાત કરે એમાં અમેરિકા જ્યાં એક આવ્યા કે ભાઈ શેની વાત કરો છો, તો કે અમેરિકાની, તો કે તમે અમેરિકા ગયા તા, કે હું તો ચોપડી વાંચીને કહું છું. એ ચોપડી વાંચેલું કામ આવે નહીં એમ આવ્યા આચાર્ય ભગવાન કહે છે કે અમે શુદ્ધાત્માનો અનુભવ કરીને કહીએ છીએ. અમારી સામે તો પરિશ્મા ના, એમ ન હોય, ના આમ હોય, ના આમ હોય. તત્વજ્ઞાન તરંગીમાં આવે છે દાખલો, સમજુ ને, તત્વજ્ઞાન તરંગીમાં દાખલો આવે. એ રીબડામાં કયો હતો ગુરુદેવે, રીબડામાં અહીંથી જતા હતા આમ, તે રીબડા હું પછી ગયા હતા, બધે ઘણા ગયા હતા, ત્યારે દાખલો એને આપ્યો. આ હા હા, ત્યારે વાંચ્યું નહોતું મેં તત્વજ્ઞાન તરંગીની, એ વખતે ઘણા વર્ષો પહેલાની વાત. કે રાત્રિનો ટાઈમ છે, અજવાળ્યું છે, અને એમાં 108 બગલા ચાલ્યા જાય છે, હાર બંધ ગણી શકાય એવા એક આંધળો ને દેખતો બેહેલા જાય છે. ઓલા દેખતા એ ગણીને કહ્યું હાર બંધ, ઓલા આંધળાને, કે 108 બગલા, આ ધોળા ધોળા બગલા એકદમ, અને 108 જાય છે હાર બંધ. તો કે ના એટલા નથી, ઓલો આંધળો કે એટલા, એલા પણ તને આંખ નથી, તું ક્યાં આધારે કહી રહ્યો છો કે 108 નથી, તારી પાસે તો કોઈ આધાર તો નથી. એમ અનુભવી પુરુષો આત્માને અનુભવીને કહે છે અજ્ઞાની, કે ના એમ ન હોય આમ હોય. એલા પણ તું સર્વજ્ઞ ભગવાનની સામે હોડ કરિશ્મા, તને ન બેસે જ્ઞાની વાત, તો તું એ વખતે આમ તો કરિશ્મા, તેમ સમજા વિના આમ પણ કરિશ્મા, પણ આમ તો કરિશ્મા, નકાર તો કરિશ્મા, વિચાર કોટીમાં રાખજે. સંતો કહે છે, અનુભવી પુરુષો કહે છે, એને વિચાર કોટીમાં તો રાખજે, પણ સીધો આમ નકાર કરિશ્મા, અને પરીક્ષા કરીને પ્રમાણ કરજે. પરીક્ષા કરવા માટેની છૂટ છે, વિચાર કોટીમાં રાખજે, પણ નકાર કરિશ્મા. એવી એક અપૂરો વાત અહીંયા કહે છે કે આત્મા દુઃખનો તો ભોગતા નથી, પણ અતિન્દ્રિય આનંદનો પણ આત્મા ભોગતા નથી, એમ વાત અપૂરો કેવી છે. ના પરિશ્મા, વિચાર કોટીમાં રાખજે, પણ નકાર કરવા જેવી વાત નથી. સમય પાકી ગયો છે, સમ્યક દર્શન તારો કાળ પાકી ગયો છે. ભગવાન મહાવીરના જીવને બે મુનિવાળા ઉપરથી આવે છે, હા હા, અને કહે છે કે તારો સમ્યક દર્શનનો કાળ પાકી ગયો છે. દેશના લબ્ધી સાંભળતા સમ્યક દર્શન પ્રગટ થાય છે એમ ઋષિદેવ ભગવાન માટે પણ કઈ વાત સાંભળી છે, એ પાકી તેમણે. હા હા, ભોગભૂમિમાં મુનિઓ આવે છે, તમારો સમ્યકનો કાળ પાકી ગયો છે. એમ અત્યારે સમ્યક દર્શન નો કાળ પાકી ગયેલો છે. આ વાત નહોતી બિલકુલ. શું સમ્યક દર્શન નો વિષય શું, આત્મા શું ને આત્માનો અનુભવ રૂપ ધર્મ શું. અનુભવથી ધર્મની શરૂઆત, અનુભવથી વૃદ્ધિ અને અનુભવથી પૂર્ણતા. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. બીજો સાથે સાધકને વ્યવહાર હોય છે, વ્યવહાર હોય છે ખરો. ચોથે ચોથા ને યોગ, પાંચમે પાંચમા ને યોગ, છઠ્ઠે છઠ્ઠા ને યોગ, વ્યવહાર હોય છે નિશ્ચયપૂર્વક. પરિપૂર્ણ યથાખ્યાત ચારિત્ર ના આવે ત્યાં સુધી સાધકને બાધક ભાવ પણ રહે છે, સાથે સાથે વર્તતો છે. જેમ જેમ આત્મામાં ઠરે છે તેમ તેમ એક બાધક ભાવનો વ્યય થાય છે અને સાધકની દશા વધતી જાય છે. અહીંયા કહે છે, એક વખત તો સમ્યક દર્શનનો વિષય શું છે એને ચારે પડખેથી જ્યાંથી મળે ત્યાંથી તું શોધ કરેલી અને એનો યથાર્થ નિર્ણય કર કે હું તો આવો છું બસ, પછી પ્રયોગ કરીશ તો એ પ્રયોગ સફળ થશે. પણ દેહની ભૂલે ધ્યાનની ભૂલ રહી ગઈ છે. એ ઉપર ઉપરની વાત નથી, આ અંદરના ઊંડાણમાં જઈને એ જો અંદરમાં ખ્યાલમાં એને કોઈ વિશિષ્ટ પ્રકાર આવી જાય તો કહે સર્વશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક. શુદ્ધ ઉપાદાન ત્રિકાળ ઉપાદાન છે, આ નિત્ય શુદ્ધ ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન ને એક ત્રિકાળ ઉપાદાન, દ્રવ્ય સામાન્ય જે ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે અને પર્યાય ના બે ભેદ, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન, એ પર્યાય નો વિષય છે, પર્યાર્થિક નો વિષય છે, વ્યવહાર નો વિષય છે. જાણેલો પ્રયોજનમાન છે, પણ આવેલો પ્રયોજનમાન આત્મા થયા પછી જાણેલું પ્રયોજવાન છે. જાણવા માટે તો વ્યવહાર આવશે કે નહીં, બારમી ગાથા આવશે કે નહીં. બારમી ગાથા ક્યાંથી આવશે, ભાવમાં તને અગિયારમી ગાથા ને મૂકી પડતી તે બારમું થશે. હા, એ બરાબર છે, સાચી વાત છે. એલા પેલો નંબર અગિયારમી ગાથા છે, એના ભાવનું ભાષણ તો તું કરતો નથી અને એને નિશ્ચય જાણીને તું છોડી દે છે. તો બારમામાં જે સાધકનો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન આવે છે, તને નહીં આવે. બારમું થશે તારા માટે. શુદ્ધ ઉપાદાન ત્રિકાળ સામાન્ય શુદ્ધ આત્મા, ઉપાદાન એટલે સ્વશક્તિ, નિરપેક્ષ નિરપેક્ષ સત, પરમાર્થ સત, પારમાર્થિક સત, પર્યાય છે એ વ્યવહાર સત છે, દ્રવ્ય સામાન્ય છે પારમાર્થિક સત છે. કેમ કે પારમાર્થિક સત અવિનાશી છે, ક્ષણિક સત વિનાશિત છે. હું તો અવિનાશી છું, નાશવાન હું નહીં. નાશવાન હું નહીં એમાં નાશવાનનું જ્ઞાન થઈ ગયું કે નથી, હું પર્યાયનું જ્ઞાન થયું કે નથી, હું આ પર્યાયો જે છે એ હું નથી. કેમ કે પર્યાય નાશવાન છે અને હું અવિનાશી છું. મારામાં અનંત ગુણો ભરેલા છે, એક સમયની પર્યાયમાં અનંત ગુણો નથી. હું અવિનાશી, આ નાશવાન, આ નાશવાન તે હું નહીં એમ જ્યાં એનું જ્ઞાન થયું ત્યાં વ્યવહારનો જ્ઞાતા છો કે નથી, કે વ્યવહારને જાણતો જ નથી. એના હોવાપણામાં હોવાપણાનો શિકાર કરી અને એમાં અહંબુદ્ધિ છોડે છે ત્યારે તે પર્યાયનો જ્ઞાતા થયો કહેવામાં આવે છે. શુદ્ધ ઉપાદાન ભૂત્રિકાળ સામાન એકરૂપ ભગવાન આત્મા. હા, પરને જાણવાની તો વાત નથી, કેમ કે પરને તો આત્મા, પરને આરે તો કશો કઈ લેવા દેવા સંબંધ નથી. 114 ગાથામાં પ્રવર્તન સારમાં આ વિષય ગુરુદેવે લીધો છે. હવે સામાન્ય વિશેષ બે પરખા છે, એમાં એક વિશેષનું જે પડખું છે પર્યાયનું, સમય સમય ઉત્પાદન થાય છે. પર્યાય નથી એમ નથી, સસલાના સિંગડા જેવું એ નથી. પર્યાય અસ્થિ રૂપે ક્ષણિક સત રૂપે હોવા પણ છે, ભલે એનું આયુષ્ય એક સમયનું છે પણ એ પણ ક્ષણિક સત છે. પણ એ પર્યાયને તું જોવાનું બંધ કરી દે, સર્વથા બંધ કરી દે. આ હા હા હા, કથનચિત નહીં, સર્વથા બંધ કરે. એકવાર એક જ વખતનું કામ છે હો, પછી પાછી પર્યાચિત નહીં. આંખ ઉઘરશે હો તારે ગભરાવાની જરૂર નથી. હા હા, તું કાણો નહીં થઈ જા. બે આંખ ઉઘરશે પછી તો પ્રમાણથી નિરાતે શાંતિથી તું, અમે કહીએ છીએ એમ તું અમારી પાછળ પાછળ નંબર વન, નંબર ટુ ને નંબર થ્રી જે અપેક્ષા એ કહેતા આવીએ છીએ એ અપેક્ષા એ તું પકડી લે. બધું સારું થશે ભાઈ, કઈ અવળું નહીં પડે. તારે માથે ગુરુ છે, તું નગરો નથી. પ્રમાણનો પક્ષ નહીં રહે, વ્યવહારનો પક્ષ નહીં રહે, નિશ્ચયનો પક્ષ આવીને છૂટી જશે. નંબર ટુ દ્રવ્યાર્થિક નહીં આંખ ઉઘાડ, પછી નંબર ટુ એ પર્યાયનું જ્ઞાન પણ તને થશે, અને નંબર થ્રી દ્રવ્ય પર્યાયનું પણ તને જ્ઞાન થશે. આશ્રય એકનું અને જ્ઞાન અનંતનું. થઈ ગયો વખત? સવાલ ઓહો, ભગવાન આત્માની આ વાર્તા છે. 8 દિવસની ભગવાન આત્માની આ વાર્તાનું આયોજન છે, અધ્યાત્મ શિક્ષણ શિબિર છે ને. અધ્યાત્મ એટલે જેમાં આત્માની મુખ્યતાથી બધા ક્લાસો ચાલે. ભાઈ, વાત કરવાની છે ને વાત સાંભળવાની છે, એની પાછળ આશય શું છે બાપુ? આશય ઉપર જવું, બહારની પ્રવૃત્તિ કરતા આશય ઉપર જવું. પણ વાણીમાં તો એમ જ કહેવાય ને, બીજું શું કહેવાય? એ તો વચનાતીત છે, વિકલ્પાતીત વસ્તુ, રાગાતીત વસ્તુ છે. પણ જ્ઞાનીઓ વાણી દ્વારા સમજાવે છે, બીજો કઈ ઉપાય નથી. અને એ સમજાવવાના વ્યવહારને જે છોડશે તો એ પામવાનો નથી. કે વાતો છે એમ માનીને છોડી દેશે તો એ પામી શકશે નહીં. એ વ્યવહાર કે ભ્રષ્ટ જીવ છે, અને વ્યવહારનું અવલંબન રોકાશે તો પણ આત્માનુભવ નહીં થાય. પણ આવો વ્યવહાર આવ્યા વિના રહેતો એ જવા માટે આવે છે. દેશના લુદ્ધિનો વ્યવહાર વચ્ચે આવી જાય છે, આવ્યા વિના રહેતો નથી. શું થાય? બહુ કાળ ઊંડા સરપણી, પંચમ કાળ બેસી ગયો, 7:07, ચોથો કાળ પૂરો થયો. હા હા હા, કાર્તકવત 7, એ જ વખતે વિચારો બધા આવી ગયા હતા કે પંચમ કાળ બેસી ગયો. હા, પણ છતાં આપણને એક રૂપ છે કે આત્માનું સ્વરૂપ બતાવી ગયા છે, અને આત્માનો અનુભવ કેમ થાય ની ચાવી ડુપ્લિકેટ કરીને આપી ગયા છે. પ્રમાદ છોડીને પોતાનું કામ કરે તો થઈ શકે એવું છે. આ વાતો ચાલે છે ભાઈ, આ ભેગા બેસીને બધી આ તત્વની વાતો, તે વાતો જ કરવી છે કે કઈ છે ભાઈ? આત્માનો અનુભવ થવા પહેલા શુદ્ધાત્માની વાર્તા હોય છે. પરસ્પર તત્વ ચર્ચાઓ પણ સાધર્મી ભાઈ વચ્ચે આત્માની ચર્ચાઓ પણ ભાઈ હોય છે. એ ટેપનું શ્રવણ પણ ભાઈ હોય છે, એ શાસ્ત્રનું વાંચન પણ ભાઈ હોય છે બાપુ. હા હા હા, જોઈએ ને એ વ્યવહારને છોડી દેશે, અનુકૂળ છે એ નિમિત્ત. દેશના લબ્ધિ સમ્યક દર્શનમાં અનુકૂળ નિમિત્ત છે, અને બજારમાં જઈને બેઠો હોય તો એ પ્રતિકૂળ નિમિત્ત છે. અને કુદેવ કુગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા એ તો પ્રતિકૂળ નિમિત્ત છે. પણ જે ઉપાદાન માં જાય છે એને યોગાનુયોગ સાચા દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્ત ના યોગ માં આવે છે અને એને વાણી સાંભળવાનો પ્રેમ જાગે છે, મારે શુદ્ધાત્મા ની વાત સાંભળવી છે. પણ સાંભળવા વખતે પણ લક્ષ તો એનું શુદ્ધાત્મા તરફ જાય છે, ખેંચાણ અંતરમાં ખેંચાણ થાય છે. અંદરમાં બ્રહ્મપુત્ર નદી છે, નદી એ ઉપર ઉપરથી ખેંચાણ નથી, એનું ઊંડાણ માંથી ખેંચાણ હોય છે. બ્રહ્મપુત્ર નદી માટે સાંભળ્યો છે મેં, એટલે નદીના પ્રવાહનો એવો પ્રકાર છે કે ઉપર ઉપર તો એનું તાણ બહુ હોતું નથી, પણ જે વસ્તુ અંદર ગઈ તો એકદમ તણાઈ જાય છે. એમ દેશના વધી સાંભળવાના કાળે જેને આત્મા પ્રાપ્ત કરવો છે માત્ર, બીજો મનને રોગ માત્ર શું છે શબ્દ, તામાં એક આત્માર્થી નું બીજો મન નહીં રોગ. એક આત્મા જોઈએ છે, બીજી પ્રશંસા માન બીજું કઈ હો ન હો, એ બધા પુણ્ય પાપના પ્રકારમાં બાહ્યસ્થિત પદાર્થો છે, એની હારે આત્માને કઈ લાગતું વળતું નથી. એવા જીવને અંદરમાંથી તાણ ઉપડે છે. હા, આંચકીને તાણ જેમ છે ને ડાક્ટરો ઈશ્વરભાઈ, એટલે તાણ ઉપડે ભાઈએ કહ્યું. હા, એના દેહ નું તાણ છે ને આ પરિણામ અંદર માં વળતા જાય છે, ખેંચાણ થાય છે. જેવી રીતે લોહ ચુંબક, હમણાં સાંભળ્યું કે 30 માઇલ ના એરિયા માંથી જ્યાં જ્યાં લોઢાની કણીઓ નો હોય એ બધું ખેંચાઈને આવી જાય, એવા મશીનો નીકળ્યા છે લોહ ચુંબક મોટું, 30 માઇલ ના એરિયા માંથી ખેંચાઈને બધું આવી ઢગલો થઈ જાય. એમ ભગવાન આત્મા લોહ ચુંબક ની પ્રતિમા છે. આ પરિણામો એમાં ખેંચાઈ જાય છે, પરિણામ ને ખેંચતો નથી, સ્વયં ખેંચાય છે અંદર માં. એ માયા કે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, લખનાર ને ખબર છે કે પર્યાર્થિક નહીં બીજી છે, બે નહીં ના જ્ઞાતા છે. લખનાર ને કેનાર ને દોષ નથી, અને સાંભળનારો ગુરુ તમે સમજે છે એટલે એને પણ દોષ કઈ નહીં નું કથન છે. ચોખ્ખો પાઠ છે આમાં, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જીવ, એક્યો જીવ, સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત્ય જીવ, શુદ્ધ આત્મ તત્વ છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જીવ. કર્ત તો ભોગત તથી શૂન્ય છે, આહા, કર્તાપણાના ભાવ ને ભોગતાપણાના વિકલ્પ થી દૂર છે. અરે કર્તાપણાના ધર્મ ને ભોગતાના પર્યાયના ધર્મ થી ભિન્ન છે. કરતાપણું ને ભોગતાપણું એ પર્યાયમાં સક્રિય પરિણામમાં હોય છે, નિષ્ક્રિય પારામિક ભાવમાં કરતાપણું ને ભોગતાપણું ત્રણ કાળમાં છે નહીં, એ દ્રષ્ટિનો વિષય છે. કરતાપણા કરતાપણા થી શૂન્ય, આમાં ત્રણ શબ્દ આવશે, પેલા શૂન્ય આવશે, પછી અભાવ, અને પછી રહિત. આ પરિણામ થી રહિત જે છે એ વાત સમજવા જેવી છે, કેમ કે અનાદિ કાળથી પોતે પોતાને ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી પર્યાય થી પરિણામ થી હું સહિત છું. કઈ પરિણામ વિના દ્રવ્ય હોય, પર્યાય વિના દ્રવ્ય ની ને દ્રવ્ય વિના પર્યાય ની, આ પ્રમાણ ના પક્ષ માં અટકેલો આત્મા પર્યાય થી સહિત થી આગળ રહીત સુધી પહોંચી શકતો નથી. આ એટલે સાચું પ્રમાણ આવતું નથી, પ્રમાણ ભાસ માં રહી જાય છે. જીવ આ ભગવાન આત્મા બધા આત્મા ની વાત કરે છે ભાઈ, આમ ન કરવું, આમ ન કરવું, નકાર ન કરવો, હકાર કરતા પહેલા પરીક્ષા કરીને પછી હકાર કરવાની છૂટ છે. પણ સીધો નકાર આવશે તો એ વિચારમાં ક્યાંથી એને લઈ શકશે, અને ચિંતવનમાં ક્યાંથી લેશે કે આ સર્વજ્ઞ ભગવાને કહ્યું એવો આત્મા સંતો ફરમાવે છે અનુભવીને. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, નિર્વિકલ્પ નહીં પ્રગટ થઈ ગયું છે જેને, અતિન્દ્રિય જ્ઞાન થી શુદ્ધ આત્માને અકર્તાને અભોગતા પણ જાણ્યો છે. કેવળ શાસ્ત્ર થી નહીં, કેવળ અનુમાન નહીં, કેવળ વિકલ્પ નહીં, પણ અનુભવ પૂર્વક જેને આત્માને જાણી લીધો છે એ વિશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. હાલત થશે, આ પારસે તો લાગશે તો હાલત થશે કે આહા હું તો આત્માનો અજાણ છું, અને આત્માના જે અનુભવી પુરુષો કહે છે એ વાત પરમ સત્ય છે. મને અત્યારે થોડો વિચાર કોટીમાં રાખું છું, સિદ્ધિ આ આવતી નથી, તેમ સિદ્ધિ ના પાડવાની વાત તો અહીંયા છે નહીં, કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રની સમીપે જીવ આવી ગયો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, જે જ્ઞાનનો અંશ કેવળ સામાન્યને અવલોકન કરે છે. સામાન્ય એટલે અનંત ગુણાત્મક, જે નિત્ય ધ્રુવ પરમાત્મા, સચિદાનંદ આત્મા, અખંડ આત્મા, અભેદ સામાન્ય આત્મા, એવો જે ભગવાન જે આત્મા છે તેને દ્રવ્યાર્થિક નહીં એટલે જે જ્ઞાન દ્રવ્ય સામાન્યને અવલોકન કરે છે, એની સન્મુખ થઈને અવલોકન કરીને જેને દ્રવ્ય સ્વભાવને જાણી લીધો છે, અતિન્દ્રિય જ્ઞાનથી આત્માને જેને પ્રત્યક્ષ કર્યો છે, એવા ધર્માત્મા કહે છે કે જીવ કરતા અને ભોગતા પણ અતિ શૂન્ય છે. કરતા ભોગતાની તારી બુદ્ધિ છે, અનાદિકાળની અજ્ઞાન છે. અકર્તા ને અક્તા અભોગતામાં આવ્યા પછી કરતાપણા ને ભોગતાપણાનો વ્યવહાર આવશે ખરો. ગભરાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર. હા હા, અમારો કરતા ભોગતાનો વ્યવહાર આવશે કે નહીં, કે તારો તો નહીં આવે લાલ, તારે તો એ તું એની વ્યવહારની રાહ જોવા બેઠો છે. તું વ્યવહારની રાહ જો એટલે વ્યવહાર તો આવવાનો નથી. ઈશ્વરભાઈ, પણ કથનચિત કરતા ને કથનચિત ભોગતા આનંદ ને ભોગવે છે આત્મા, એમ તો આવે છે ને ભાઈ, આવે છે, વાત આવે છે, નકાર નથી એનો ભાઈ. પણ એક વાર અકર્તા અભોગતામાં આવી જા તો સમ્યક પ્રકારનો વ્યવહાર તને પ્રગટ થશે. કથનચિત કરતા ને કથનચિત ભોગતા આવશે બધું ભાઈ, વ્યવહાર આવશે, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે એ જાણેલો પ્રજ્ઞાન છે. પણ વ્યવહારને એક કરતા ભોગતા પણ આવે છે ત્યારે એને નિશ્ચય નયનું જ્ઞાન વર્તે છે, એટલે કરતા બુદ્ધિ એમાં થતી નથી. વિતરાગ પરિણામનો આત્મા કથનચિત કરતા છે, અને અતિન્દ્રિય આનંદનો આત્મા ભોગતા પણ છે, એવો એક નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવશે ખરો ભાઈ, આવશે. પણ અમારો વ્યવહાર, એ વ્યવહાર ક્યારે આવશે? એ વ્યવહાર તો આવવાનો અવકાશ અત્યારે કઈ દેખાતો નથી તમારામાં, કેમ કે તમે વ્યવહારની રાહ જુઓ છો. વ્યવહાર ક્યારે આવશે? જે વ્યવહાર નથી એની રાહ જુએ છે, અને જે નિત્ય ઉદ્યોગરૂપ પ્રગટ છે એની ભાવના ભાવતો નથી. રાત્રે આવ્યું તું છઠ્ઠી ગાથામાં, નિત્ય ઉદ્યોગરૂપ પ્રગટ છે ને, જે પ્રગટ નથી સમ્યક દર્શનનું એની ભાવના ભાવવી છે, અને જે પ્રગટ છે એની ભાવના એ ભાવતો નથી. એને ક્યારે સમય દર્શન થશે એ તો પરમાત્મા જાણે. આત્મ ભાવના ભાવતા લહે જીવ કેવળ, એ આત્મ ભાવના એટલે આ આત્મા, શુદ્ધ આત્મા, એની ભાવના એટલે એકાગ્રતા, નિર્વિકલ ધ્યાનમાં જામી જાય બે ઘડી તો એને પરમાત્મા દશા પ્રગટ. હા, એવી વાત છે, વિકલ્પ નહીં, આમ નહીં, આત્મ ભાવના ભાવ એ નહીં તો વિકલ્પ છે ભાઈ. ઓળો તો શબ્દ છે, એમાં કઈ શબ્દ જળ છે, વિકલ્પ રાગાંશ છે, એમાં કઈ વાતમાં માલ નથી. કે છે કે પર્યાયની ભાવના ભાવમાં દ્રવ્યની ભાવના ભાવ, ભાવની ભાવના કર, ભાવનાની ભાવના ન હોય, ભાવનાનું જ્ઞાન હોય અને ભાવની ભાવના હોય, પરમ ભાવ છે ને, પરમ ભાવ નિત્ય ઉદ્યોત રૂપા ભગવાન આત્મા સંકોચ કિરણ આદ્યનંદ છે ને, છે. થઈ ગયો એકદમ બેન. કરતાપણાથી શૂન્ય છે ભગવાન આત્મા, જેના કરતા ને ભોગતાથી શૂન્ય છે. બધી વાત આવશે ધીમે ધીમે, બહુ સ્વરૂપતાથી પણ શૂન્ય છે ભગવાન આત્મા. પછી તથા શૂન્ય ને રહી, શૂન્ય નો અર્થ આમ શૂન્ય થઈ જવું ધ્યાનમાં બેસીને એમ નહીં, એ આ વાત નથી. રહીત આ પરિણામથી, કર્તાપણાના પરિણામથી આત્મા રહીત છે અને ભોગતાપણાના સક્રિય પરિણામથી પણ આત્મા રહીત છે. પરિણામમાં કરતા ભોગતાપણું સક્રિય પરિણામમાં છે, પણ દ્રવ્ય સામાન્યમાં નિષ્ક્રિય હોવાથી કરતા ને ભોગતા એનો સ્વભાવ નથી. બંધ મોક્ષ બંધના પરિણામથી રહીત છે આત્મા. આ ભાવ બંધ જે મિથ્યાત્વના પરિણામ થાય અવરત કષાય ને યોગ, એ જે પરિણામ છે એનાથી ભગવાન આત્મા રહીત છે. રહીત થશે એમ નથી, રહીત છે, શૂન્ય છે, અત્યારે ત્રણે કાળ એમ છે શબ્દ બતાવે છે. થશે નહીં, શું થાય ને થશે, શું થાય ને થશે, એ તો પરિણામમાં જાય છે અને છે એ તો દ્રવ્યમાં રહી જાય છે. એ ભગવાન આત્મા બંધથી, બંધના કારણથી રહી ને એના પરિણામથી રહી. બંધનું કારણ જે રાગ દ્વેષ મોહ, એનાથી ભગવાન આત્મા રહી અને બંધથી પણ રહી. મોક્ષના કારણથી રહી, નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ સાધકને પ્રગટ થાય છે, એ પરિણામથી પણ. કારણ એટલે પરિણામ, મોક્ષનું કારણ, મોક્ષનું કારણ મોક્ષ માર્ગ નીચે લેશે. બંધ મોક્ષના કારણ અને બંધના પરિણામ અને મોક્ષના પરિણામથી શૂન્ય ગાગરમાં સાગર છે. બંધના પરિણામથી રહીત અને બંધનું કારણ જે રાગ દ્વેષમો મિથ્યાત્વના પરિણામ, એનાથી ભગવાન આત્મા ત્રણેય કાળ રહીત છે. એમ તારે પ્રથમ ગુરુ ગમે વ્યવહાર શ્રદ્ધા કરવી પડશે. જો ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો, અને તો છે, એટલે આપણે આગળ જઈએ છીએ. બંધના પરિણામ, બંધના બંધનું કારણ આત્મામાં નથી. દ્રવ્ય કર્મ બંધાય એનું કારણ આત્મા નથી. ભાવ બંધ થાય એનું જે કારણ રાગાદી, એનું કારણ પણ આત્મામાં નથી. જો એનું કારણ આત્મા હોય તો નિત્ય રાગ રૂપે આત્મા પ્રેરણા કરે, કોઈ કાળે પણ વિતરાગ દશા પ્રગટ થાય નહીં, કારણ નથી આત્મામાં. બંધનું કારણ આત્મામાં નથી. દ્રવ્ય કર્મના બંધનું કારણ તો નહીં, પણ ભાવ બંધ થાય એનું જે કારણ આશ્રવ તત્વ, એનું કારણ પણ આત્મા નથી. આ હા હા, વખત થઈ ગયો હવે પછી.